માટી લખેલી સુવાર્તા તેનો પાંચમો અધ્યાય. અને તેઓ સમુદ્રને પાર ગેરસ્તાનીયના દેશમાં ગયા અને તે હોડીમાંથી ઉતર્યો એટલે કબ્રસ્તાનમાંથી અસુ ગાતા વળગેલો એક માણસ તેને મળ્યો. તે કબ્રસ્તાનોમાં રહેતો હતો અને સાકળોએ પણ તો કોઈ તેને બાંધી શકતો હતો, કેમ કે તે ઘણી વાર બેડીઓએ સાકળોએ બંધાયો અને તે સાકળો તોડીના બેડીઓ ભાંગી નાખતો અને કોઈ તેને વશ કરી શકતો નહોતો. અને તે નિત્ય રાતદાળો પહાડના કબરોમાં બૂમ પાડતો હતો ને પથ્થરોથી પોતાને ઘાયલ કરતો હતો. પણ ઈસુને દૂરથી જોઈને તે દોડી આવ્યો ને તેને પગે લાગ્યો અને મોટે કાંઠે પોકારીને બોલ્યો, ઈસુ પરાત્પર દેવના દીકરા, મારે ને તારે શું છે? હું તને દેવના સ્થાન દઉં છું કે તું મને દુઃખ ન દે. કેમ કે તેણે એને કહ્યું હતું કે અરે અશુદ્ધ આત્મા, તું માણસમાંથી નીકળ. અને તેણે તેને પૂછ્યું, તારું નામ શું છે? અને તેણે તેને ઉત્તર આપ્યો કે મારું નામ તેજ છે, કેમ કે અમે ઘણા છીએ. અને તેણે તેને એવી વિનંતી કરી, ઘણી વિનંતી કરી કે તે તેઓને દેશમાંથી કાઢી મૂકે નહીં. હવે ત્યાં પર્વતની બાજુ પર ભૂંડોનું એક મોટું ટોળું ચડતું હતું અને તેઓએ તેને વિનંતી કરી કે તે ભૂંડોમાં પહેસીએ માટે અમને તેવા મોકલ. અને તેઓને રજા આપી અને અશુદ્ધ આત્માઓ નીકળીને ભૂંડોમાં બેઠા અને તે ટોળામાં આશરે 2000 ગુંડ હતા અને તેઓ કરાળા પરથી સમુદ્રમાં ધસી પડ્યા અને સમુદ્રમાં ગુંગળાઈ મૂવા. અને તેઓના ચરાવનારાઓએ નાસી જઈને શહેરમાં અને ગામડામાં તેની ખબર આપી અને શું થયું હશે તે જોવાને લોકો નીકળ્યા. અને ઈસુની પાસે તેઓ આવે છે ને જેને ભૂત વળગેલા હતા, એટલે જેમાં સેના હતી, તેને તેઓએ બેઠેલો તથા વસ્ત્ર પહેરેલો તથા હોશમાં આવેલો જોયો અને તેઓ બીધા. અને ભૂત વળગેલો કેવી રીતે સારો થયો હતો તે તથા ભૂંડો સંબંધીની વાત જેઓએ જોઈ હતી તે તેઓએ લોકોને કહી સંભળાવી. અને તેઓ તેને વિનંતી કરવા લાગ્યા કે તે તેઓની સીમમાંથી જતો રહે. અને તે વાહનમાં ચડતો હતો ત્યારે એટલામાં જેને ભૂત વળગ્યા હતા તેણે તેની પાસે સાથે રહેવા સારું વિનંતી કરી. પણ ઈસુએ તેને આવવા ન દીધો, પણ તેને કહે છે કે તારે ગયા તારા સગાઓની પાસે જા અને પ્રભુએ ખરેખર કેટલું બધું કર્યું છે અને તારા પર દયા રાખી તેની ખબર તેઓને આ. અને તે ગયો અને ઈસુએ તેને સારું કેટલું બધું કર્યું હતું તે 10 નગરમાં પ્રગટ કરવા લાગ્યો અને સગા અચંબો પામ્યા. અને જયારે ઈસુ ફરી હોડીમાં બેસીને પેલે પાર ગયો હતો ત્યારે અતિ ઘણા લોકો તેની પાસે એકઠા થયા અને તે સમુદ્રની પાસે હતો. અને સભાસ્થાનના અધિકારીઓમાં યાઈર નામે એક જણ આવે છે અને તેને જોઈને તેના પગ આગળ પડે છે અને તેને તેને ઘણી વિનંતી કરીને કહ્યું કે મારી નાની દીકરી મરણ તોલ માંગી છે, માટે આવીને તેને હાથ લગાડ, એ સારું કે તે સાજી થઈને જીવે. અને તે તેની સાથે ગયો અને અતિ ઘણા લોકો તેની પાછળ ચાલ્યા ને તેના પર પરા પડી થઈ. અને એક સ્ત્રી જેને 12 વર્ષથી લોહીવો હતો અને જેને ઘણા વર્ષોથી ઘણું સહ્યું હતું ને પોતાનું સર્વસ્વ ખર્ચી નાખ્યું હતું ને તેને કઈ ગુણ લાગ્યો નહોતો, પણ તેથી ઉલટું તે વધતી માંદી થઈ ગઈ હતી. તે ઈસુ સંબંધીની વાતો સાંભળીને ભીડમાં તેની પછવાડે આવી ને તેના લુગડાને અડકી અને તેણે ધાર્યું કે જો હું માત્ર તેના લુગડાને અડકું તો હું સાજી થઈશ. અને તત્કાળ તેનો રસ્તાઓ બંધ થઈ ગયો અને શરીરમાં તેને લાગ્યું કે હું ઝડપથી સાજી થઈ છું અને મારામાંથી પરાક્રમ નીકળ્યું છે એવું તેને માલુમ પડવાથી ઈસુએ તરત લોકોની ભીડમાં પાછળ ફરીને કહ્યું કે મારા લુગડાને કોણ અડક્યું? અને તેના શિષ્યએ તેને કહ્યું કે તું જોવે છે ઘણા લોકો તારા પર પડા પડી કરે છે, ને શું તું એમ કહે છે કે મને કોણ અડક્યું? અને જેણે એ કામ કર્યું હતું તેને જોવા થયું તેને આસપાસ નજર ફેરવી અને તેને જે થયું તે જાણીને તે સ્ત્રી ભીડીને ધ્રુજીને આવી અને તેની આગળ પડીને તેને તેને બધું સાથે સાચું કહી દીધું. અને તેને તેને કહ્યું કે દીકરી, તારા વિશ્વાસે તને બચાવી છે, શાંતિએ જા, જો તારા દરથી સાજી થયા. એ હજી એટલામાં બોલતો હતો એટલામાં સભાના અધિકારીને ત્યારે લોકો આવીને કહે છે કે તારી દીકરી તો મરી ગઈ છે, હવે તું ઉપદેશકને તસદીશ શું કરવા દે છે? પણ ઈસુએ તે વાત પર ધ્યાન ન આપતા સભાસ્થાનના અધિકારીને કહે છે કે બીમાં માત્ર વિશ્વાસ રાખ. અને પિતર યાકુબના ભાઈ યોહાન સિવાય તેણે પોતાની સાથે કોઈને આવવા ન દીધું. અને સભાના અધિકારીના ઘરમાં તેઓ આવે છે અને ગડબડ તથા રુદન તથા વિલાપ કરનારા તે જુએ છે અને તે માણસ આવીને કહે છે કે તમે કેમ ગડબડ કરો છો અને રડો છો? છોકરી તો મરી નથી ગઈ પણ ઊંઘે છે. અને તેઓએ તેને ઘૂસી કાઢ્યો પણ સૌને બહાર કાઢીને છોકરીના મા બાપને તથા જેઓ તેની સાથે હતા તેઓને લઈને જ્યાં છોકરી હતી ત્યાં તે નાહે જાય છે અને છોકરીનો હાથ જોઈને તે તેને કહે છે કે તલિથા કુમ, જેનો અર્થ થાય છે છોકરી હું તને કહું છું ઉઠ, અને તરત છોકરી ઉઠીને ચાલવા લાગી કેમ કે તે 12 વર્ષની હતી અને તેઓ ઘણા વિસ્મિત થયા અને તેને તેઓને તાકીદ કરીને કરી કે કોઈ એ ન જાણે પણ તેને તેને કંઈક ખાવાનું આપવાની આજ્ઞા કરી. છઠ્ઠો અધ્યાય. અને ત્યાંથી નીકળીને તે પોતાના દેશમાં આવ્યો અને તેના શિષ્યો તેની પાછળ આવ્યા અને વિશ્રામ વાર આવ્યો ત્યારે તે સભાસ્થાનમાં બોધ કરવા લાગ્યો અને ઘણા એ સામે દિંગ તેને કહ્યું કે આ સગળું તેની પાસે ક્યાંથી અને તેને જે બુદ્ધિ અપાઈ છે તે કેવી છે અને તેના એના હાથથી આવા પરાક્રમી કામો ક્યાંથી થાય છે? શું એ સુતાર નથી? શું એ મરિયમનો દીકરો યાસુબ, યાકુબ તથા યોસેફ તથા યહૂદા તથા સિમોનનો ભાઈ નથી? શું તેની બહેનો અહીં આપણી સાથે નથી? અને તેઓએ તેને સંબંધિત ઠોકર ખાધી. પણ ઈસુએ તેને કહ્યું કે પોતાના દેશ તથા પોતાના સગા તથા પોતાના ઘર સિવાય પ્રબોધક બીજે ઠેકાણે માન વિનાનો નથી. અને તેને થોડાક માદા ઉપર હાથ મૂકીને તેને સાજા કર્યા એ વિના તે ત્યાં કઈ ચમત્કાર કરી ન શક્યો અને તેઓના અવિશ્વાસ લીધે તે અચરક થયો અને આસપાસ ગામે ગામ તે બોધ કરતો ફર્યો અને બાર શિષ્યોને પોતાની પાસે બોલાવીને તેઓને બબ્બે મોકલવા લાગ્યો અને તેને તેઓને અશુદ્ધ આત્માઓ પર અધિકાર આપ્યો અને તેઓને ફરમાવ્યું કે માર્ગને સારું કેવળ એક લાકડી વિના બીજું કઈ લેવું નહીં, રોટલી નહીં, જોડણું નહીં, તમારા કમરબંધમાં નાણું નહીં, ચપ્પલ પહેરવા અને બે અંગરખા પહેરવા નહીં. અને તેણે તેઓને કહ્યું કે તમે જે કોઈ ઘરમાં પહેશો ત્યાંથી નીકળો ત્યાં સુધી તેમમાં જ રહો અને જ્યાં કંઈ તેઓ તમારો સ્વીકાર આવકાર નહીં કરે અને તમારું નહીં સાંભળે ત્યાંથી નીકળતા તેઓની વિરુદ્ધ સાક્ષી થવાને માટે તમારા પગ તળીની દૂર કરી નાખો. અને તેઓએ નીકળીને એવો ઉપદેશ કર્યો કે પસ્તાવો કરો અને તેઓએ ઘણા ભૂતો કાઢ્યા અને ઘણા માદાઓને તેલ છોડીને તેઓએ સાજા કર્યા. અને હેરોદ રાજાએ તેના વિશે સાંભળ્યું કેમ કે તેનું નામ પ્રસિદ્ધ થયું હતું અને તેણે કહ્યું કે યોહાન બાપ્તિસ્ત મોયલામાંથી ઉઠ્યો છે અને તેથી આવા પરાક્રમી કામો તેનાથી થાય છે. પણ બીજાઓએ કહ્યું કે તે એલિયા છે અને બીજાઓએ કહ્યું કે તે પ્રબોધકોમાંનો કોઈ એકના જેવો એક પ્રબોધક છે. પણ હેરોદ સાંભળીને કહ્યું કે એ તો યોહાન છે કે જેનું માથું મેં કાપી નખાવ્યું તે મોયલામાંથી ઉઠ્યો છે. કેમ કે હેરોદ પોતા ભાઈ પોતે મોકલીને યોહાન પકડાવ્યો હતો અને તેના ભાઈ ફિલિપની પત્ની હેરોદિયાના લીધે તેને કેદખાનામાં બંદીવાન કર્યો હતો કેમ કે તે તેને પરાણ્યો હતો. કેમ કે યોહાને હેરોદને કહ્યું હતું કે તારા ભાઈની પત્ની તને ઉચિત નથી અને હેરોદિયા તેના પર અદાવત રાખતી હતી ને તેને મારી નાખવા ચાહતી પણ એમ કરી ન શકી કેમ કે હેરોદ યોહાને ન્યાયી તથા પવિત્ર માણસ જાણીને તેનાથી બીતો અને તેની સંભાળ લેતો અને તેનું સાંભળીને તે બહુ ગભરાતો પણ ખુશીથી તે તેનું સાંભળતો. અને જયારે જુગવાનો ગાળો આવ્યો ત્યારે હેરોદે પોતાની વર્ષગાંઠના દિવસે પોતાના અમીરોને તથા સેનાપતિ ગાલિલના સરદારોને સારું મિજબાની કરાવી અને તે જ હેરોદિયાની દીકરી અંદર આવીને નાચી અને પછી હેરોદ તેની સાથે જમવા બેઠેલા ખુશ થયા. અને રાજાએ છોકરીને કહ્યું જે કઈ તું ચાહે તે મારી પાસે માંગ અને હું તને આપીશ. અને તેને સમ ખાઈને તેને કહ્યું કે જે કઈ તું મારી પાસે માંગે તે મારા અડધા રાજ્ય સુધી હું તને આપીશ. અને તેને બાળજીને પોતાની માને પૂછ્યું કે હું શું માંગુ અને તેણે તેને કહ્યું કે યોહાન બાપ્તિસ્તનું માથું. અને તરત રાજાની પાસે ઉતાવળથી માએ આવીને તેને કહ્યું કે હું ચાહું છું કે યોહાન બાપ્તિસ્તનું માથું કથરોટમાં હમણાં જ તું મને અપાવ. અને રાજા બહુ દિલગીર થયો અને પોતે સમ ખાતા હતા તેને લીધે પોતાની સાથે બેઠેલાઓને લીધે તેણે તેને ના કહેવાને ચાહ્યું નહીં અને તરત રાજાએ સિપાહી મોકલીને તેનું માથું લાવવાનો હુકમ કર્યો. તેને જઈને કેદખાનામાં તેનું માથું કાપી નાખ્યું અને તેનું માથું કથરોટમાં લાવીને છોકરીને આપ્યું અને છોકરીએ પોતાની માને તે આપ્યું અને તેના શિષ્યો એ સાંભળીને આવ્યા કે તેનું ધડ લઈ ગયા અને તેને કબરમાં મૂક્યું. અને પ્રેરિતો ઈસુની પાસે એકતા થાય છે અને જે જે તેઓએ કર્યું હતું ત્યાં જે જે તેઓએ શીખ્યું હતું તે બધું તેઓએ તેને કહી સંભળાવ્યું. અને તેણે કહ્યું કે તમે પોતે ઉચ્ચ ઠીકાને એકાંતમાં આવો ને થોડો વિશ્રામ લો કેમ કે આવનારા ઘણા હતા પણ તેમને ખાવાનો પણ અવકાશ મળતો ન હતો. અને તેઓ હોડીમાં બેસીને ઉચ્ચે કણે એકાંતમાં ગયા અને લખોએ તેને જતા દીઠા ને ઘણા તેને ઓળખ્યો અને સર્વ શહેરોમાંથી પગે દોડીને તેઓ ત્યાં એક થયા ને તેઓની આગળ જઈ પહોંચ્યા. પણ તેને નીકળીને અતિ ઘણા લોકોને દીઠા ને તેને તેઓ પર કરુણા આવી, કેમ કે તેઓ બાળક વગરના ઘેટા જેવા હતા અને તે તેઓને ઘણી વાતો વિશે શીખવવા લાગ્યો. અને જયારે દાડો ઘણો નમી ગયો ત્યારે તેના શિષ્યોએ તેની પાસે આવીને કહ્યું કે આ ઠેકાણો ઉજ્જડ છે, એ દાડો ઘણો નમી ગયો છે, તેઓને વિદાય કર કે તેઓ આસપાસના પરામર્શ ગામોમાં જઈને પોતાને સારું ખાવાનું વેચાતું લે. પણ તેણે તેઓને ઉત્તર આપ્યો કે તમે તેઓને ખાવાનું આપો. તેઓ તેને કહે છે કે શું અમે જઈને 200 દિનારની રોટલીઓ લઈને તેઓને ખવડાવીએ? પણ તે તેઓને કહે છે તમારી પાસે કેટલી રોટલી છે તે જઈને જુઓ. અને ખબર કાઢ્યા પછી તેઓ તેને કહે છે 5 પેલા 2 માછલી. અને ત્યારે તેઓને હુકમ કર્યો સગડા લીલા ઘાસ પર પંદરમાં બેસી જાય અને તેઓ હાર બંધ 100 100 તથા 50 50 બેઠા અને તેને 5 રોટલી તથા 2 માછલી લઈને આકાશ તરફ જોઈને આશીર્વાદ માંગ્યો. એ રોટલીઓ ભાંગીને તેણે તે પીરસવા સ્વરૂપ પોતાના શિષ્યોને આપી અને 2 માછલી સૌને વહેંચી આપી અને સૌએ ખાધું ને તૃપ્ત થયા અને તેઓએ ટુકડાની 12 ટોપલી ભરી. એ માછલીઓમાંથી પણ કંઈ વધ્યું અને રોટલી ખાનારા આશરે 5000 પુરુષ હતા. અને તત્કાળ તેણે પોતાના શિષ્યોને હથેળ કરીને હોડીમાં બેસાડ્યા ને પોતે લોકોને વિદાય કરે. એટલામાં તેણે પોતાની તેઓએ ને પોતાની આગળ પેલેકાર બેથસદા મોકલ્યા અને તેઓને વિદાય કરીને તે પહાડ પર પ્રાર્થના કરવા ગયો. અને સાંજ પડી ત્યારે હોડી સમુદ્ર મધ્ય હતી અને ટેકલો જમીન પર હતો અને પવન સામો હોવાને કારણે તેઓ હલેસા મારતા હેરાન થાય છે. તે જોઈને આશરે રાતને 4th પોરે તે સમુદ્ર પર ચાલતો તેઓની પાસે આવે છે ને જાણે તેઓથી આગળ જવાનું તેણે કર્યું અને તેઓએ તેને સમુદ્ર પર ચાલતો જોઈને ધાર્યું કે એ તો આભાસ છે ને બૂમ પાડી કે સૌ તેને જોઈને ગભરાયા અને તરત તે તેઓની સાથે વાત કરીને તેઓને કહે છે કે હિંમત રાખો, એ તો હું છું હો મા. અને તે તેઓની પાસે હોડી પર ચડ્યો અને પવન કંબ્યો અને તેઓ અતિશય વિસ્મિત થયા, કેમ કે રોટલી સંબંધી તેઓ સમજ્યા નહીં પણ તેઓના મન કઠણ રહ્યા. અને તેઓ પાર જઈને ગન્ને સરહદ દેશમાં આવ્યા અને તેઓ કિનારે લંગર કર્યું અને તેઓ હોળી પરથી ઉતર્યા ત્યારે લોકોએ તેને તરત ઓળખ્યો ને ચોતરફ તે આખા પ્રદેશમાં દોડી જઈને તે ક્યાં છે તે તેઓએ સાંભળ્યું. ત્યારે માધવ અને ખાટલામાં ગાલીને તેઓ ત્યાં લાવવા લાગ્યા અને જે તે જે જે ગામોમાં કે શહેરોમાં કે પરાઓમાં બેઠો ત્યાં તેઓએ માધવને ચૌટાઓમાં રાખ્યા. મેં તેને વિનંતી કરી કે તેઓને માત્ર તારા લુગડાની કોરને અડકવા દે અને જેટલા તેને અર્ક્યા તેટલા સાજા થયા. 7મો અધ્યાય. અને ફરસીઓ તથા કેટલાક શાસ્ત્રીઓ તેની પાસે આવીને એકતા થાય છે કે તેઓ યરૂશલેમથી આવ્યા હતા અને જેઓ જોયું હતું કે તેના કેટલાક શિષ્યો અશુદ્ધ એટલે અણધોયેલે હાથે રોટલી ખાય છે, કેમ કે ફરસીઓ તથા બધા યહૂદીઓ વડીલોના સંપ્રદાય પાડીને હાથ સારી પેટે ધોયા વિના ખાતા નથી અને ચોટેથી આવીને નાયા વિના તેઓ ખાતા નથી અને વાટકા તથા ગાગરો તથા તાંબાના વાસણ તથા ખાટલાઓને ધોવા ઇત્યાદિ બીજી ઘણી ક્રિયાઓ પાડવાનું તેઓએ સ્વીકાર્યું હતું. પછી ફરોશીઓ તથા શાસ્ત્રીઓ તેને પૂછે છે કે તારા શિષ્યો વડીલોના સંપ્રદાય પ્રમાણે ન ચાલતા વણ ધોયેલા હાથે રોટલી કેમ ખાય છે? ત્યારે તેઓને કહ્યું કે ડોંગીઓ સંબંધી યશાએ ટીક પ્રબોધ કર્યો છે, જેમ લખેલું છે કે આ લોકો હોઠોથી મને માન આપે છે, મને માને છે, પણ તેઓના હૃદયો મારાથી ભેગડા રહે છે. પણ જેઓ પોતાના મત દાખલ માણસની આજ્ઞા શીખવતા મને વ્યર્થ ભજે છે. તમે દેવની આજ્ઞા પડતું મૂકીને માણસોના સંપ્રદાય પાડો છો. કારણ કે તેઓને કહ્યું છે કે તમે તમારા સંપ્રદાય પાડવા સારું દેવની આજ્ઞા ટીક રદ કરો છો. એને મૂસાએ કહ્યું છે કે તારા બાપને તારી માને માન આપ અને જે કોઈ પોતાના બાપની કે માની નિંદા કરે તે માર્યો જાય. પણ તમે કહો છો કે જો કોઈ માણસ પોતાના બાપને કે માને કહે કે મારાથી તને જે લાભ થાત તે કુરબાન એટલે અર્પિત દાન થયેલું છે, તો તમે તેને તેના બાપને સારું કે તેની માને સારું ત્યાર પછી કંઈ કરવા દેતા નથી. અને એમ કરીને તમારા શીખવાના સંપ્રદાય વડે તમે દેવનું વચન રદ કરો છો અને એવા ઘણા કામો તમે કરો છો, અને લોકને તમારી પાસે ફરી બોલાવીને ત્યારે તેને કહ્યું કે તમે સૌ મારું સાંભળો તથા સમજો. બહારથી માણસમાં બેસીને તેને વટાડી શકે તેવું કઈ નથી, પણ માણસમાંથી જે નીકળે છે તે જ માણસને વટાડે છે. જો કોઈને સાંભળવાને કાન હોય તો તે સાંભળે. અને જયારે લોકોની પાસેથી જઈને તે ઘરમાં બેઠો ત્યારે તેના શિષ્યોએ તે ભ્રષ્ટાચાર સંબંધી તેને પૂછ્યું, અને તે કહે છે કે શું તમે પણ એવા સમજ્યું છો? તમે જાણતા નથી કે માણસમાં જે બહારથી પેસે છે તે તેને વટાડી શકતું નથી, કેમ કે તે તેના હૃદયમાં પેસતું નથી પણ પેટમાં, અને તે નીકળીને સંદાસમાં જાય છે. અને એવું કહીને તેને સર્વ ખોરાક શુદ્ધ ઠરાવ્યા. વળી તેણે કહ્યું કે માણસમાંથી જે નીકળે છે તે જ માણસને વટાડે છે, કેમ કે માહિતી એટલે માણસના હૃદયમાંથી ભૂંડા વિચારો નીકળે છે, એટલે છીનાડા, ચોરીઓ, હત્યાઓ, વ્યભિચારો, લોભ, દુષ્ટતા, કપટ, કામતુરપણું.
22મી કલમ. વ્યભિચારો, લોભ, દુષ્ટતા, કપટ, કામતુરપણું, અદેખાય, નિંદા, અભિમાન, મૂર્ખપણું, એ બધા ભૂંડા વાના માહિતી નીકળે છે ને માણસને વટાળે છે. પછી તે ત્યાંથી ઉઠીને તુર તથા સિદોનની સીમમાં ગયો અને તે ઘરમાં બેઠો, ને તે કોઈ ન જાણે એવું તે ચાહતો હતો, પણ તે ગુપ્ત રહી ન શક્યો, કેમ કે એક સ્ત્રી જેની નાની દીકરીને અશુદ્ધ આત્મા વળગેલો હતો તે તેના વિશે સાંભળીને આવી ને તેના પગ આગળ પડી. તે સ્ત્રી ગ્રીક હતી. તે સીરિયાના ફિનિકિયા કુળની હતી અને તેણે પોતાની દીકરીમાંથી ભૂત કાઢવાને તેને વિનંતી કરી, પણ ઈસુએ તેને કહ્યું કે છોકરાને પહેલા ધરાવા દે, કેમ કે છોકરાની રોટલી લઈને કૂતરાને ફેંકવી એ વ્યાજબી નથી. પણ તેણે તેને ઉત્તર આપ્યો કે હા પ્રભુ, કૂતરા પણ મેજ તળે છોકરાના કકડામાંથી ખાય છે. અને તેણે તેને કહ્યું કે આ વાતને લીધે જા, તારી દીકરીમાંથી ભૂત નીકળ્યું છે. અને તેણે પોતાને ઘેર આવીને જોયું તો છોકરી ખાટલા પર સૂતેલી છે ને તેનામાંથી ભૂત નીકળ્યું છે. અને ફરી તુરની સીમોમાંથી નીકળીને સિદોનમાં થઈને 10 નગરની સીમોની મધ્ય થઈને ગાલિલના સમુદ્રની પાસે તે આવ્યો, અને તેઓ એક બહેરા બોબડાને તેની પાસે લાવે છે ને તેના પર હાથ મૂકવાને તેને વિનંતી કરે છે, અને તેણે લોક પાસેથી તેને એકાંતમાં લઈ જઈને તેના કાનોમાં પોતાની આંગળી ગાલીને ને થૂકીને તેની જીભને અડક્યો, અને આકાશ તરફ જોઈને તેણે નિશ્વાસો મૂકીને કહ્યું કે એ ફતા, એટલે ઉઘડી જા. અને તરત તેના કાનો ઉઘડી ગયા ને તેની જીભનું બંધન છૂટ્યું ને તે સાફ બોલ્યો. અને તેણે તેઓને તાકીદ કરી કે તમારે તે કોઈને કહેવું નહીં. પણ જેમ જેમ તેણે વધારે તાકીદ કરી તેમ તેમ તેઓએ તે વધારે પ્રગટ કર્યું, અને તેઓ બેહદ અચંબો પામ્યા ને બોલ્યા કે તેણે બધું સારું જ કર્યું છે. તે બહેરાઓને પણ સાંભળતા કરે છે ને મૂંગાઓને બોલતા કરે છે. પ્રભુ તેના વચનોને આશીર્વાદ આપે.
માર્કની સુવાર્તા એનો 8મો અધ્યાય. તે દાડામાં જયારે ફરી અતિ ઘણા લોકો હતા ને તેઓની પાસે કઈ ખાવાનું ન હતું, ત્યારે તે પોતાના શિષ્યોને પાસે બોલાવીને તેઓને કહે છે કે લોક પર મને દયા આવે છે, કેમ કે હમણાં 3 દાડાથી તેઓ મારી જોડે રહ્યા છે ને તેઓની પાસે કઈ ખાવાનું નથી, અને જો હું તેઓને ભૂખ્યા ઘર મોકલું તો વાટમાં તેઓ નિર્ગત થઈ જશે, વળી તેઓ મને કેટલાય આગે થી આવ્યા છે. એના શિષ્યોએ તેને ઉત્તર આપ્યો કે અહીં રાનમાં ક્યાંથી કોઈ એટલા બધાને રોટલીથી તૃપ્ત કરી શકે. અને તેણે તેઓને પૂછ્યું કે તમારી પાસે કેટલી રોટલી છે, અને તેઓએ તેને કહ્યું કે 7. અને તેણે લોકને જમીન પર બેસવાનો હુકમ આપ્યો અને 7 રોટલી લઈને તેણે સ્તુતિ કરીને ભાંગી
ને પીરસવા સારું પોતાના શિષ્યોને આપી અને તેઓ એ લોકોને પીરસી અને તેઓની પાસે થોડી નાની માછલી પણ હતી અને તેણે તે પણ આશીર્વાદ માંગીને તે પણ લોકોને પીરસવાનું કહ્યું અને તેઓ ખાઈને ધરાયા અને તેઓએ બાકી રહેલા કકડાઓની 7 ટોપલી ઉઠાવી અને ખાનારા આશરે 4,000 હતા અને તેણે તેઓને વિદાય કર્યા અને તરત પોતાના શિષ્યની સાથે હોડીમાં બેસીને તે દાલ માસુનાની સીમોમાં આવ્યો અને ફરિયો નીકળી આવ્યા અને તેનું પરીક્ષણ કરતા તેની પાસે આકાશમાંથી નિશાની માગીને તેની સાથે વિવાદ કરવા લાગ્યા અને પોતાના આત્મામાં ઊંડો નિશાસો મૂકીને એ કહે છે, આ પેઢી નિશાની કેમ માગે છે? હું તમને કચ્છિત કહું છું કે આ પેઢીને કઈ નિશાની અપાશે નહીં. અને તેઓને મૂક્યા પછી એ પાછો હોડીમાં બેસીને પેલે પાર ગયો અને તેઓ રોટલી લાવવાની વિસરી ગયા હતા અને તેઓની પાસે હોડીમાં 1 કરતા વધારે રોટલી નહોતી અને તેણે તેઓને આજ્ઞા આપી કે જોજો, ફરોશિયોના ખમીરથી તથા હેરોદના ખમીરથી સાવધાન રહો. અને તેઓએ માયા સંવાદ કરીને કહ્યું કે આપણી પાસે રોટલી નથી અને ઈસુ એ જાણીને તેઓને કહે છે કે તમારી પાસે રોટલી નથી એ માટે તમે કેમ સંવાદ કરો છો? હજી સુધી શું તમે નથી જાણતા ને નથી સમજતા? શું તમારા હૃદય કઠણ થયા છે? તમને આંખો છતાં શું તમે નથી દેખતા અને કાનો છતાં શું તમે નથી સાંભળતા અને શું યાદ નથી રાખતા? જ્યારે 5,000 સારું 5 રોટલી મેં ભાંગી ત્યારે તમે કકડાઓની ભરેલી કેટલી ટોપલી ઉઠાવી? તેઓ તેને કહે છે કે 12. અને જ્યારે 4,000 સારું 7 ત્યારે તમે કકડાથી ભરેલી કેટલી ટોપલી ઉઠાવી? અને તેઓએ કહ્યું કે 7. અને તેણે તેઓને કહ્યું, શું તમે હજી નથી સમજતા? અને બેસ્તરામ આવે છે અને તેઓ તેની પાસે કાંધળાને લાવે છે અને તેને અડકવા સારું તેઓ તેને વિનંતી કરે છે અને આંધળાનો હાથ પકડીને તેને ગામમાંથી બહાર લઈ ગયો ને તેની આંખોમાં થૂકીને તેના પર હાથ મૂકીને તેને પૂછ્યું કે તું કઈ જુએ છે? અને ઊંચું જોઈને તેને કહ્યું કે હું માણસોને દેખું છું, કેમ કે તેઓને ઝાડોના જેવા ચાલતા દેખું છું. ત્યારે તેણે ફરી તેની આંખો પર હાથ મૂક્યા અને તેને તાકીને જોયું ને સાજો થયો ને સખડું સ્પષ્ટ રીતે દીધું અને તેણે તેને ઘેર મોકલતા કહ્યું કે ગામમાં પણ બેસતો ના. અને ઈસુ તથા તેના શિષ્યો કાઈસેરા ફિલિપેના ગામોમાં ગયા અને માર્ગમાં તેણે પોતાના શિષ્યોને પૂછ્યું કે હું કોણ છું, એ વિશે માણસો શું કહે છે? અને તેઓ તેને કહ્યું કે કોઈ કહે છે કે તું યોહાન બાપ્તિસ્મા કરનાર છે અને કોઈ કહે છે કે તું એલિયા છે અને કોઈ કહે છે કે તું પ્રબોધકોમાંનો એક છે. અને તેને તેઓને પૂછ્યું કે પણ હું કોણ છું, એ વિશે તમે શું કહો છો? પિત્રે તેને ઉત્તર આપ્યો કે તું તો ખ્રિસ્ત છે. અને તેણે તેઓને તાકીદ કરી કે મારા વિશે તમારે કોઈને કહેવું નહીં. અને તે શિષ્યને શીખવવા લાગ્યો કે માણસના દીકરાએ ઘણું સહેવું અને વડીલોથી તથા મુખ્ય યાજકોથી તથા શાસ્ત્રીઓથી નાપસંદ થવું ને માર્યા જવું ને 3 દાડા પછી પાછું ઉઠવું એ જરૂરનું છે. અને તે એ વાત ઉઘાડી રીતે બોલ્યો અને પિત્તર તેને એક બાજુએ લઈ જઈને તેને ઠપકો આપવા લાગ્યો. પણ તેણે પાછળ ફરીને તથા પોતાના શિષ્યને જોઈને પિત્તરને ઠપકો આપ્યો કે શેતાન, મારી પછવાડે જા, કેમ કે તું દેવની વાતો પર નહીં પણ માણસોની વાતો પર ચિત્ત લગાડે છે. અને તેણે પોતાના શિષ્ય સુધા લોકોને પાસે બોલાવીને તેઓને કહ્યું કે જો કોઈ મારી પાછળ આવવા ચાહે તો તેણે પોતાનો નકાર કરવો ને પોતાનો અવતસ્થા મૂકીને મારી પાછળ ચાલવું, કેમ કે જે કોઈ પોતાનો જીવ બચાવવા ચાહે છે તે તેને ખોશે અને જે કોઈ મારે લીધે તથા સુવાર્તાને લીધે પોતાનો જીવ ખોશે તે તેને બચાવશે. કેમ કે જો માણસ આખું જગત મેળવે ને પોતાના જીવની હાનિ પામે તો તેને 100 લાભ થાય, વળી માણસ પોતાના જીવનો 100 બદલો આપશે. કેમ કે આ વ્યભિચારી તથા પાપી પેઢીમાં જે કોઈ મારે લીધે તથા મારી વાતોને લીધે શરમાશે તેને લીધે માણસનો દીકરો પણ જ્યારે પોતાના બાપના મહિમામાં પવિત્ર દૂતોની સાથે આવશે ત્યારે શરમાશે. ઈશ્વર પિતા તેમના વાંચેલા તથા સાંભળેલા વચનોના આશીર્વાદિત કરો.